તારીખ 11-10-1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 866 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 413
વચનામૃત પત્રાંક 866 અને 632 દારશીભાઈ ઉપરનું પત્ર છે. આત્મકલ્યાણમાં કેટલું મહત્વ છે એ દર્શાવતો આ પત્ર છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શું કહે છે? દ્રવ્યાનુયોગ છે એ પરમ ગંભીર છે એટલે એનું ઊંડાણ ઘણું છે. શું? વચન તો વચન છે પણ વચનનું વાચ્ય છે એ ઘણું ઊંડું છે અને એટલું ઊંડું છે કે કેટલું એનું ઊંડાણ તો વચન અગોચર છે. વચનમાં પણ ગોચર ન થઈ શકે અને વિકલ્પમાં પણ ગોચર ન થઈ શકે. ઇન્દ્રિય જ્ઞાન એને માપી ન શકે. મન વાળું ઇન્દ્રિય જ્ઞાન એને માપી ન શકે અને કેવળ અતિન્દ્રિય જ્ઞાન ગોચર થાય એવું એ દ્રવ્યાનુયોગનું જ્ઞાન છે. એની પરમ ગંભીરતા છે. ગંભીરતાનો અર્થ જ્ઞાન મળતો આવે છે. એની ઉપમા આપવામાં આવે છે સાગરને. કોઈ બહુ ગમે પણ એ ઉપમા આપવામાં આવે છે સાગર વર ગંભીરા. સાગર જેવા ગંભીર છે કેમ કે સાગરના પેટમાં કેટલા રત્નો છે. સાગરના પેટમાં શું શું પડ્યું છે આ બધી સ્ટીમરો ડૂબી જાય છે ને. એમાં ટનબંધ સોનું પીડ્યું છે. ક્યાંક ક્યાંક કેવું ટનબંધ સોનું પીડ્યું હોય છે. સ્ટીમરોનો ક્યાંય પત્તો લાગે નહીં. ડૂબી ગયું હોય તો ક્યાં ગઈ એનો પત્તો લાગે નહીં. એટલા રત્નો એમાં પાકે છે. એટલી નીચે વનસ્પતિ છે. એટલા પ્રાણીઓ છે. કહેવાય સાગર પણ એનું પેટ બહુ ઊંડું છે એટલે એની ગંભીરતાનું માપ આવતું નથી. ઊંડાણનું માપ આવતું નથી. આ મનુષ્યમાં પણ કોઈ ગંભીર પ્રકૃતિ વાળા મનુષ્ય હોય તો એનું ઊંડાણ જલ્દી માપી શકાતું નથી. કેમ કે બોલે ઓછો. એવી વિચારણા એનું જ્ઞાન ઘણું હોય પણ ભાષામાં ઓછું આવે ત્યારે એમ કે ભાઈ એની ગંભીરતા છે એ વિષયને એમ નહીં ખબર પડે. એને એવી રીતે ઉપર ઉપરથી એનું જજમેન્ટ લઈ શકાય નહીં. દાખલો છે બહુ ઓછું બોલેલા છે. આટલું બહાર આવ્યું છે. કુજી બંશ્રી ઘણા ગંભીર હતા. એમની ગંભીરતા વિશેષ હતી. ગમે તે પરિસ્થિતિમાં એમના મુખની રેખા લગભગ ફરે નહીં. સામાન્ય રીતે નતર વક્તવ્ય દેનારને એવું હોય છે કે જ્યાં વજન દેવાનું હોય જ્યાં વજન ઓછું દેવાનું હોય ત્યાં ભાષાનો આરોહ અવરોહ આવે. શું એટલે? અવાજ ધીમો થાય, અવાજ મંદ થાય, પાછો અવાજ વિશેષ તીવ્ર થાય. પણ એક ધારું બધું એક સરખું એક ધારું બોલી જાય એટલે એમાંથી તો જેની નજર પડે જે ઊંડાણ માપી શકે એ પકડી શકે કે આમાં કેવી ઊંડી વાત ક્યારે ક્યાં આવી ગઈ. સામાન્ય માણસો બધા એને માપી શકે. દ્રવ્યાનુયોગનો વિષય ચારે અનુયોગમાં ઘણો ઊંડો છે. પરમ ગંભીર છે અને એની સૂક્ષ્મતા પણ ઘણી છે. કેમ કે આત્મ સ્વભાવ જ સૂક્ષ્મ છે. પરિણામમાં પરિણામ રસ એ એનો સ્વભાવ છે તો એ સૂક્ષ્મ છે. સ્વભાવ કે વિભાવ હોય અને દ્રવ્યમાં એનો જે સ્વભાવ છે એ સ્વભાવ સૂક્ષ્મ છે. હજી ભેદ છે એ સ્થૂળ છે. જે ભેદો છે સ્વભાવના એ સ્થૂળ છે, પણ એ બધાનું એકરૂપ તત્વ છે એ સૂક્ષ્મ છે. જે દ્રવ્યનો વિષય છે એને દ્રવ્યાનુરૂપ કહે છે, જે દ્રવ્યનો વિષય છે તે ઘણો સૂક્ષ્મ છે. અને નિર્ગ્રંથ પ્રવચનનું તે રહસ્ય છે, ભગવાન જિનેન્દ્ર વિતરાગ દેવના પ્રવચનનું એ રહસ્ય છે. રહસ્ય એટલે ટોપ સિક્રેટ, એને રહસ્ય કહેવામાં આવે છે. જે વાત ખુલ્લી ન હોય, અને ખુલ્લી થઈ શકે એવી ન હોય, એવું એ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું એ અનન્ય કારણ છે, જે નવમા દસમા ગુણ સ્થાને શરૂઆત થઈને બારમા તેરમા ગુણ સ્થાન સુધી રહે છે. એવું જે શુક્લ ધ્યાન છે, આત્માનું પરમ ધ્યાન છે, તેનું તે નિમિત્ત છે, અનન્ય નિમિત્ત છે. અનન્ય નિમિત્ત છે એટલે અન્ય નિમિત્ત આ સિવાય શુક્લ ધ્યાનને હોતું નથી. જો કે ધર્મ ધ્યાન પણ દ્રવ્યાનુયોગના નિમિત્તે પરિણમે છે, તો શુક્લ ધ્યાન બીજા અનુયોગના નિમિત્તે પરિણમે એ તો વિચારવા યોગ્ય પણ નથી. કેમ કે ધર્મ ધ્યાન નીચે પણ શુક્લ ધ્યાનના નિમિત્તે જ પરિણમે છે, પણ અહીંયા એનું ફળ બતાવવું છે એટલે ઉત્કૃષ્ટ ફળ બતાવે છે કે દ્રવ્યાનુયોગનું શું અનન્ય કારણ પડે છે, અનન્ય નિમિત્ત પડે છે શુક્લ ધ્યાનને વિશે. કે જે શુક્લ ધ્યાન પરમાત્મ દશારૂપ છે, તેરમા ગુણ સ્થાને તો એ સ્વયં પરમાત્મ દશારૂપ છે, એવું એ શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. બારમા ગુણ સ્થાનનું જે શુક્લ ધ્યાન છે એ તેરમા ગુણ સ્થાનના કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ થાય છે. અને મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. અને જેને એ દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્તિ નામ અનુભવ થાય છે, દ્રવ્યાનુયોગ અનુસાર એ જીવને સંસાર પરિભ્રમણનો નાશ થતો હોવાથી તેનું તે મહાભાગ્ય છે એમ ગણવું જોઈએ અથવા સમજવું જોઈએ. થોડો વિચાર કરીએ એ વિષય ઉપર આપણે કે દ્રવ્યાનુયોગ એટલે શું, કે જેમાં દ્રવ્યોનું સ્વરૂપ છે, દ્રવ્યોનું સ્વરૂપ બતાવ્યું છે એને દ્રવ્યાનુયોગ કહે છે. શું એને દ્રવ્ય સામાન્યનો અધિકાર કયો છે? પંચાધ્યાયીમાં એને દ્રવ્ય સામાન્યનો અધિકાર કયો છે? પંચાધ્યાયી છે ને, પુરવાર છે ને, એમાં જે પુરવાર છે એ દ્રવ્ય સામાન્ય અધિકાર છે, અને ઉત્તરાર્ધ છે એ દ્રવ્ય વિશેષ અધિકાર છે. તો દ્રવ્ય સામાન્ય અધિકારમાં છે દ્રવ્યનું સ્વરૂપ એમણે વિસ્તારથી લીધું છે. પાછો સામાન્ય અધિકારમાં અનુક્રમણિકામાં તો એ વાત નાખી છે, સત્તા કારક એના સ્વભાવના લક્ષ્ય લક્ષણ, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદો, ઉત્પાદ વિધુના ભેદો, પછી તો પોતે તર્ક બહુ ઉઠાવે છે, આમ માનીએ તો આમ, આમ ન માનીએ તો શું, આમ માનીએ તો શું, એના તર્ક પોતે બહુ ઉઠાવેલા છે. અભિષેક કરનારા નય, પછી સદ્ભૂતો સદ્ભૂતો બધા લીધા છે. સામાન્ય અધિકારમાં એ વાત લીધે છે, એટલે બધા છય દ્રવ્યોને જે સિદ્ધાંતો લાગુ પડે. દ્રવ્ય સામાન્યનો અર્થ શું? કે જેના સિદ્ધાંતો છય દ્રવ્યનું નિરૂપણ કરવામાં એક સરખા લાગે એ દ્રવ્ય સામાન્ય. અને દ્રવ્ય વિશેષની અંદર આત્માની વાત લીધી છે, પછી જીવની એકલાની વાત લીધી છે. અને જીવમાં પણ સંસારી જીવો કેવા હોય છે, સંસારી જીવનું સ્વરૂપ શું છે, પછી સંસાર જેનો સમાપ્ત થવામાં અસંભવ્યતા આવે છે, ત્યાંથી માંડીને સમ્યક સન્મુખ જીવો થાય છે એનો વિષય લીધો છે. સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય છે એનો વિષય લીધો છે. બંધ કેમ થાય છે, બંધનો અભાવ કેમ થાય છે, એ બધો વિષય હું લીધો છે. પછી સમ્યક દ્રષ્ટિનો, દેવગુરુ શાસ્ત્રનો, જ્ઞાન ચેતનાનો, લબ્ધ ઉપયોગનો, એ બધો વિષય, પાંચ ભાવો, એ બધો દ્રવ્ય વિશેષમાં. એટલો જીવનું પ્રકરણ પછી લીધું છે, એ દ્રવ્ય વિશેષ અધિકાર છે. આ દ્રવ્યાનુયોગનો વિશેષ ગ્રંથ છે. બે અધિકાર આવ્યા છે, આમ તો કોઈ પાંચ અધિકાર લખવા ધારેલા છે ગ્રંથ કરતાએ, એમાં બે અધિકાર લીધા છે. અને લગભગ 1700 ગાથા છે, 1800 જેટલી ગાથા છે. પણ એ દ્રવ્યાનુયોગમાં આત્મહિતનો જે વિષય છે, એ જીવ દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે, અને એ સ્વભાવનું ઊંડાણ ઘણું છે. માત્ર સ્વભાવના વર્તમાન અવલંબને સમ્યક દર્શનથી માંડીને કેવજ્ઞાન પર્યંતની દશા પ્રખ્ય છે, તો એનું ત્રણેય કાળનો સામર્થ કેટલું, ત્રણેય કાળનું એનું સામર્થ કેટલું, અથવા વર્તમાન છે એને માત્ર ઉપલી સપાટી લઈએ, કેમ કે ત્યાં વિચાર વિકલ્પ નથી, માત્ર જ વર્તમાન છે એનું અવલંબન જ આવે છે કે આ હું છું, અને તત્ક્ષણ અહીંયા અનુભવ દશા પ્રગટે છે અથવા કેવળ જ્ઞાન પ્રગટે છે. એનું સામર્થ છે, અનંત અનંત સામર્થ છે, કે જે સામર્થ્યને ક્યાંય અંત નથી, વિચારવા જાય તો પણ ક્યાંય અંત નથી. જ્ઞાનમાં એની અનંતતા જ ભાસે છે, જ્ઞાન પણ અનંત ને એનો વિષય પણ અનંત, બંને અનંત જ રહે છે, શું પેરેલલ પણ. અને એ વિષય ઘણો સૂક્ષ્મ છે. પરદ્રવ્યથી ભિન્નતાનો, પરદ્રવ્ય નાસ્તી હોવાથી એનો વિષય તેની અપેક્ષાએ સ્થૂળ છે, તો પણ અનાદિથી પરદ્રવ્ય સાથે એકત્વ થઈ રહ્યું છે, અને તેથી આ જીવ આખા જગત સાથે સંબંધ ધરાવવાનો અભિપ્રાય રાખે છે, કે મારો સંબંધ એક પરમાણુ સાથે છે તો મારો સંબંધ આખા જગત સાથે છે, એવો એક અભિપ્રાયમાંથી ઉત્પન્ન થઈ જાય છે. એક પરમાણુ જોઈએ છીએ અને આખું જગત જોઈએ છીએ, અને જગતમાંથી કાંઈ નથી જોતું એ પ્રશ્ન રહેતો નથી. એવી જે જીવની મિથ્યાત્વ અવસ્થામાં વિપરીત દશા, એ વિપરીત દશા પણ અનંતકાળથી, અનાદિના અનંતકાળથી વર્તતી હોવાથી એના જે સંસ્કાર દ્રઢ થયા છે, અને એનું જે મિથ્યાત્મનું બળ છે એને તોડવા માટે એનું ભિન્નત્વ પરિણમી જવું, ભિન્નત્વ દ્રઢ થઈને પરિણમી જવું, એ પણ મહત્વનો મુદ્દો છે એ રોગના નિવારણ માટેનો. પછી તંદુરસ્તી આવ્યા પછી શક્તિ વધવા માટે સ્વદ્રવ્યનું જેટલું જેટલું આલંબન આવે છે એટલી એટલી પરિણામમાં શક્તિ વધતી જાય છે, અને એ શુક્લ ધ્યાનનું કારણ થઈ પડે છે. અને એમાં સ્વદ્રવ્યનું અવલંબન છે, બંને વાત સંબંધિત એટલા માટે છે કે જ્યાં સુધી સ્વદ્રવનું અવલંબન આવતું નથી ત્યાં સુધી પરદ્રવના અવલંબનથી મુક્ત થઈ શકતો નથી. આજે પરદ્રવનું અવલંબન છોડવું છે એવા વિકલ્પ માત્રથી, વિચાર માત્રથી પરદ્રવનું અવલંબન છૂટી શકતું નથી. પરિણામ ક્યાં તો સ્વદ્રવના અવલંબનમાં રહે ને કાં તો પરિણામ પરદ્રવના અવલંબનમાં રહે, પણ અવલંબન વિનાનું પરિણામ રહે એમ કદી બનતું નથી. એટલે પરદ્રવ્યનું અવલંબન છે એ દુઃખદાયક છે એવું જેને સમજાય છે તેને તેનું અવલંબન છોડવાનો ભાવ આવે છે, એનું હેયત્વ આવે છે. અને સ્વદ્રવ છે એનું અવલંબન સુખદાયક છે એમ જાણતા એની ઉપાદેયતા, ઉપાદેયત્વ એને જ્ઞાનમાં આવે છે. અને એ પરિણામ એક સાથે છે, સ્વદ્રવ્યના અવલંબનમાં જ પરદ્રવ્યના અવલંબનનો ત્યાગ છે. પરદ્રવ્યના અવલંબનનો ત્યાગ થાય તો સ્વદ્રવ્યના અવલંબનમાં આવવું જ ઘટે છે, બીજો કોઈ એમાં ત્રીજો ઉપાય નથી, ત્રીજું સ્થાન નથી કોઈ. આમ બંને દ્રવ્યોની વચ્ચે આ પ્રકારનું સંબંધ પણ છે. તેથી દ્રવ્યાનુયોગમાં બે દ્રવ્યનો વિષય સાંકળવામાં આવ્યો છે એ અને ઉપાદેયની દ્રષ્ટિકોણથી. અને એ યથાર્થ પરિણમે તો એને ભગવાનના પ્રવચનનું રહસ્ય હાથમાં આવ્યું એમ કહેવામાં આવે છે. અને એનું ઉત્કૃષ્ટ ફળ પરમાત્મ દશા છે કે જે કેવળ જ્ઞાન સહિતની હોય છે અને એની પ્રાપ્તિ, આ વિષયની પ્રાપ્તિ, દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ મહાભાગ્ય વડે થાય છે. તેથી દ્રવ્યાનુયોગનો આ ઉપદેશ કરતા કોઈ જ્ઞાની મળે તો એ મહાભાગ્યનો પ્રસંગ ગણવામાં આવે છે. કેમ કે બીજી બીજી વાતો કરનારા તો મળશે, કર્ણાનુયોગની વાત કરનારા મળશે, ચરણાનુયોગની વાત કરનારા મળશે, દ્રવ્યાનુયોગ કથાનુયોગની વાત કરનારા મળશે, પણ દ્રવ્યાનુયોગનો વિષય છે એ ઉત્કૃષ્ટ છે. ચારે અનુયોગમાં એ ઉત્કૃષ્ટ છે. કોને પરિણમે છે, પ્રાપ્તિ કોને થાય છે, એવી દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ કોને થાય, દર્શન મોહનો અનુભવ ઘટવાથી. રહસ્ય નથી હાથમાં આવ્યું, દ્રવ્યાનુયોગમાં આવે અગિયારમ નવ પૂર્વમાં, પણ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય જાણ્યું નથી. અને આમ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે એનો મુખ્ય ભાગ છે એ બાકીના પાંચ પૂર્વમાં છે. વિશેષપણે સામાન્યપણે તો ગમે ત્યાં આવી જાય, કથાનું યોગમાં આવી જાય, સાવ ન આવે એવું ન બને, કર્ણાનું યોગમાં આવી જાય, ચરણાનું યોગમાં આવી જાય. શું પણ જે ચૌદ પૂર્વ છે એમાં અગિયારમ ને નવ પૂર્વ પછીનો જે વિભાગ છે એમાં વિશેષ કરીને છે. અને એ સમ્યક દ્રષ્ટિનો જ અધિકાર છે, ત્યાંથી આગળ હાલવાનો અધિકાર કોનો છે, સમ્યક દ્રષ્ટિનો જ અધિકાર છે, મિથ્યા દ્રષ્ટિનો પછી અધિકાર નથી, યોગ્યતા
નથી.
દ્રવ્યાનુયોગનો વિષય લીધો એમણે મુખ્યપણે, એમણે એ જ વાત કરી કહેતા હતા પોતે. બીજી વાતો કરનારા તો જગતમાં ઘણા છે, બીજી વાતો કરનારા તો જગતમાં ઘણા છે, ન્યાયની, નીતિની, લૌકિકતાની, સજ્જનતાની, બીજી ત્રીજી ઘણી વાતો કરનારા છે લોકો. શું અને મુખ્યપણે તો સંપ્રદાયમાં કથાનો યોગ જ ચાલતો હોય છે. પણ સમ્યક દર્શનની અને દ્રવ્યાન યોગની ગંભીર વિષય લેનારા કોઈ જ અનુભવી મહાપુરુષો હોય છે એટલે એ વિષય ઘણો મહત્વપૂર્ણ છે. સામાન્ય વાતો તો સામાન્ય માણસો પણ કરી શકતા હોય છે, શું વ્રત લેવા, પચકાન લેવા, ઉપવાસ કરવા, બીજું છે, ત્રીજું છે, તો આ વાણંદ પણ વાળ કાપતા કાપતા બધી ફિલોસોફી હાંકે છે કે નહીં? હિન્દુસ્તાનમાં એ વાત બહુ સામાન્ય છે. ધર્મ પ્રધાન દેશ છે, શ્રદ્ધા પ્રધાન દેશ છે, એટલે તત્વજ્ઞાનનો વિષય તો સામાન્ય માણસો ઓછા વધતા પ્રમાણમાં લે છે. પણ વસ્તુના મૂળ સ્વરૂપનો વિષય, મૂળ વસ્તુનો જે વિષય છે, એ વિષય સર્વત્ર મળે એવું નથી, એ કોઈક જ જગ્યાએ મળતો હોય છે. તેથી એનું મહત્વ ઘણું છે. શું જગતમાં પણ શાકભાજીની લારી ગલીએ ગલીએ ફરતી હોય, તેમના બટેટા સકરિયા મૂળા ભાજી વેચવા વાળા ગલીએ ગલીએ ફરતા હોય, પણ કઈ લાખોના હીરાને જવેરાત લઈને કોઈ ગલીએ ગલીએ ફરતા હોય છે? એના માટે તો એની દુકાને જવું પડે, પછી ગમે ત્યાં એની દુકાન હોય ત્યાં જવું પડે. એ કઈ એની ફેરી કરનારા હોય નહીં. એમ આ વિષય કિંમતી છે, ક્યાંક જ મળે છે, અને જેને જોઈતો હોય એને જ્યાં મળતો હોય ત્યાં જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજા અનુયોગ નથી વાંચતા, બાકી તો ગ્રંથો તો ઘણા વંચાયા ત્યાં, પણ બીજા અનુયોગ જાહેરમાં વાંચતા નથી. પણ બીજા અનુયોગ જાહેરમાં વાંચે ને, પ્રયોજન, મૂળ પ્રયોજન, નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે એને છોડીને પછી બીજું શા માટે પકડવું? અને સામાન્ય વાત તો કર, ચારે અનુયોગની એક પ્રવચનમાં આવી જ જાય છે. તો શું એક પ્રવચનની અંદર ચારે અનુયોગની સંક્ષિપ્તમાં વાત તો આવતી જ આવી જ જતી હોય છે. હા, કથાનુયોગની થોડી આવી જાય, થોડી કર્ણાનુયોગની આવી જાય, થોડી આચરણની આવી જાય, તો આવી જ જાય. દ્રવ્યાનું યોગ પરિણમે છે હવે કે દર્શન મોહનો અનુભવ ઘટવાથી? આ વિષય શ્રીમદજી વારંવાર લે છે ભિન્ન ભિન્ન જગ્યાએ કે દ્રવ્યાનું યોગ છે એમાં ચાંચ નહીં બુડે. શું એનું બહુ સરસ દ્રષ્ટાંત છે આદ્ય શંકરાચાર્યનો. એ આદ્ય શંકરાચાર્ય છે, આ બહુ ક્ષોભસમ વાળા હતા. એને સંસ્કૃતની અંદર ઉપનિષદો ઉપર ટીકાઓ લખી છે, મોટા સંસ્કૃતના આવડા મોટા વોલ્યુમ છે. શું એક વાત હાથમાં લીએ તો એની ચારે પડખેથી બહુ ચર્ચા કરી શકે, ઘણો ક્ષોભ. શું પણ જૈન દર્શનમાં એમણે એમ કહ્યું કે નહીં, આ શ્યાદવાદની વાત છે એ બધી સંશયવાદ જેવી છે, કાંઈ વસ્તુ સ્વરૂપ ઠેકાણે પડતું નથી, ચોક્કસ થતું નથી. વસ્તુ સ્વરૂપમાં ઠેકાણા નહીં એટલે ચોક્કસ થતું, એક પણ છે ને અનેક પણ છે, કેમ બને? એક હોય ત્યાં અનેક પણ ન બને, એકમાં અનેકતા ન આવે ને અનેકતામાં એકતા ન આવે, આ કઈ સમજાતું નથી. કેમ ને દ્રવ્યની યુગમાં ચાંચ બુડી? કે દર્શન મોહનો અનુભવ ઘટેલો નથી, ત્યાં જ્ઞાન નો ઉઘાડ ઘણો છે પણ દર્શન મોહનો અનુભવ ઘટેલો નથી, એટલે એને દ્રવ્યાનું યુગમાં ચાંચ બુડે નહીં. એ તો જઈને તરત આ એટલે સીધો ખ્યાલ આવે કે દર્શન હોય ત્યાં તીવ્ર છે. પણ નામે જૈન હોય કે સંપ્રદાયના જૈન હોય તેથી પણ દર્શન હોવાનો અનુભવ ઘટે તો દ્રવ્યાનું યોગનો પરિણમન થવાનો અવસર છે, નહીંતર દ્રવ્યાનું યોગના પરિણમન થવાનો અવસર નથી. દર્શનોનો અનુભાગ ઘટવાથી એટલે મંદ થાય અથવા નાશ પામવાથી, મંદ થઈને નાશ પામે છે એટલે બે તબક્કા લઈ લીધા છે. વિષયો પ્રત્યે ઉદાસીનતાથી, ઉપેક્ષાથી એને તીવ્ર આસક્તિના પંચ પંચેન્દ્રિયના વિષયમાં પરિણામ હોય શકે નહીં, કેમકે જેનો દર્શન મોહ મંદ થાય એનો ચારિત્ર મોહ આપોઆપ જ એની પાછળ મંદ થયા વિના રહે નહીં. એને વાંચવાનો પુણ્ય યોગ છે, જૈનમાં આવ્યો એ અને દ્રવ્યાનુયોગનો સંપર્ક થવાનો સંયોગ થવાનો કુન છે. સંયોગ થાય એટલે એને શ્રવણ વાંચનનો યોગ છે, એ પુણ્ય યોગ છે. પણ આયા પરિણમે કોને એ વાત છે. આયા વાંચવા મળે સાંભળવા મળે એની વાત નથી. ગુરુદેવે 45 વર્ષ સુધી સંભળાયું, પોતે દર્શન મૂળના અનુભાગને મંદ ન કરે તો અને તીવ્ર કરી જાય તો દ્રવ્યાનો યોગ સાંભળતા સાંભળતા દ્રવ્યાનો દર્શન મૂળને તીવ્ર કરી જાય. આમ ન હોય શું કે આ કહેનાર આમ કે છે પણ એમને આમ હોવું જોઈએ, એ દર્શન મૂળની તીવ્રતા સૂચવે છે. શું અને ઋષભદેવ ભગવાનની વાણીમાં થયું. ઋષભદેવ ભગવાનની વાણી ખરી ત્યારે 363 અન્ય મત ક્યાંથી થયા કે આના બદલે આમ હોય ને આના બદલે આમ હોય થઈ રહ્યું દર્શન મોહ. એ દ્રવ્યાનું સાંભળતા સાંભળતા જ અન્ય મત થયો છે. સાંખ્યામાંથી નીકળ્યો છે, સમ્યક દર્શનના વિષયમાંથી સાંખ્ય નીકળ્યો છે અને વર્તમાન અવલંબનમાંથી બૌદ્ધ નીકળ્યો છે. કેમ કે ભૂત ભવિષ્યનું અવલંબન થતું નથી, કારણ શુદ્ધ પર્યાયનો જે વિષય છે એમાંથી બૌદ્ધ નીકળેલો છે. સમ્યક દર્શનના વિષયમાંથી સાંખ્ય નીકળ્યો અને કારણ શુદ્ધ પર્યાયના વિષયમાંથી બૌદ્ધનો જન્મ થયો છે. કેમ કે વર્તમાનને સ્વીકારે છે, અવલંબન વર્તમાન સિવાય ભૂત ભવિષ્યને સ્વીકારતું નથી. ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળ ને ઉપાસનાના બળથી જો દ્રવ્યાનો યોગ પરિણમે છે. આ વાત એમણે વિશેષ સાથે સાથે લીધે છે કે એ જીવને જે જીવ સ્વદ્રવ્યમાં ઊંડા ઉતરવા માટેનો પ્રયત્ન કરે, સ્વદ્રવ્યમાં ઊંડા ઉતરતી વખતે એ પરદ્રવ્યથી ઉદાસીન થાય ત્યારે એક ત્રીજો ફેક્ટર એની પરિણામમાં હોવો ઘટે છે અને તે છે જેની પાસેથી એને આ રહસ્ય જોઈએ છીએ તેના પ્રત્યે તેને અત્યંત ગરજવાનપણાની બુદ્ધિ હોવી જોઈએ. છેલ્લી હદનું ગરજવાનપણું કીધું છે કે સત્પુરુષ હોય સદગુરુ હોય એને પરમેશ્વરના સ્થાને જોવે છે, પરમાત્માના સ્થાને જોવે છે, બીજા સ્થાને જોતો નથી. એ પૂરી ગરજ ઊભી થાય એને એના ચરણ કમળની ઉપાસના કહેવામાં આવી છે. ઇન્દ્ર પણ ગરુડિયાની જેમ બેસે છે એના કરતા વિશેષ છે. કેમ કે તું સામે પરમેશ્વર છે, પણ સામે પરમેશ્વર ના હોય ને છદ્મસ્ત જીવ હોય એને પરમેશ્વર જોવે છે. ચોથા ગુણ સ્થાનના સત્પુરુષ હોય કે છઠ્ઠા ગુણ સ્થાનના નિગ્રંથ ગુરુ હોય તો એને પરમેશ્વરના સ્થાને જોવે છે. એટલે તું પ્રશ્ન પૂછો છે સુભાગભાઈ ને કે મહાવીર સ્વામી ને અત્યારે મહાવીર સ્વામી કોઈ કેવળી નથી, પરમેશ્વર નથી, પણ એની પ્રતિમા એની સામે કોઈ ભક્તિ કરે છે અને કોઈ સત્પુરુષની ભક્તિ કરે છે, એ બેમાં તમે કોની ભક્તિને વિશેષ સ્થાન આપો છો, મહત્વ વાળી ગણો છો? પ્રશ્ન પૂછો છે. સામાન્ય બુદ્ધિમાં તો શું કે તો સીધી જ વાત છે, ભગવાનની ભક્તિ જ વધારે હોય ને કે ના, તો એ પ્રશ્ન પૂછવાની જરૂર નહોતી એમને. જો એનો ઉત્તર એમ હોત તો એને પ્રશ્ન પૂછવાની જરૂર નહોતી. એવા ગુડ પ્રશ્નો પૂછ્યા છે એમને. શું પરમાત્માને ધ્યાનવાથી પરમાત્મા થવાય છે, નિજ પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન એ ધ્યાન જે થાય છે તે ધ્યાનની ક્રિયાને ધ્યાવન કહે છે. તે ધ્યાવન પાનું 188 છે. આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. એટલે આ એક રહસ્યનું રહસ્ય પકડ્યું છે એમણે. શું કે એ જીવને ગરજ કેટલી છે, ભલે પરદ્રવથી ઉદાસીન થાય છે, એ તો ઘણા થઈ ગયા, બધું છોડીને જંગલમાં બાબા હાથીને વ્યા ગયા અને આર છોડીને ઉપવાસમાં ઉતરી ગયા, પછી તો કઈ જરૂર નહીં રહી. કે પરદ્રવથી તો ઉદાસીન થાય છે, એ તો શુકલ્યેશામાં આવે છે મિથ્યા દ્રષ્ટિ જીવ પણ, અને એ તો એકત્રી સાગરે શુકલ્યેશા વગર જાય નહીં. તો પરદ્રવથી ઉદાસીન થાય એ સામાન્ય વાત છે. સ્વદ્રવ જે છે શું એની અંદર તો માણસ શાસ્ત્ર વાંચીને પણ ઊંડો ઉતરે. શું કહેવા માંગે છે, હજી આમાં સૂક્ષ્મ શું છે, ફલાણું શું છે, બધું શું છે, પણ મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાનું બળ છે એ એક બહુ વિશેષ મહત્વનો મુદ્દો છે. શું નહીતર ધ્યાન કરનારા નીકળે છે સ્વદ્રવનો. એમણે 62માં એ લીધું કે સ્વ પરદ્રવથી ઉદાસીન થનારા ઘણા છે, સ્વદ્રવનું ધ્યાનના પ્રયોગ કરનારા પણ ઘણા છે. અને એવા સ્વદ્રવના ધ્યાનના પ્રયોગમાં જાય કે ખરેખર આલંબન આત્મ લાગે એને, પણ રીધિ સિદ્ધિ બીજી આ બીજે હાથમાં આવી જાય, લબ્ધિઓ પ્રગટી જાય એને પણ. અધૂરી ગરજ હોય ત્યાં સુધી પણ નહીં, એમાં પોતે છેતરાઈ જશે. ઓછી ગરજ હશે તો પોતે છેતરાઈ જશે. એને ઊંચના બુદ્ધિ 661માં કીધું ને, એટલું જેટલી ગરજ આપવી જોઈએ એટલી ગરજ ન આવે, એટલી મહાનતા ન ભાસે, એટલી પોતાની લઘુતા ન ભાસે, સત્પુરુષની મહાનતા ન ભાસે. તો હું માનું છું, હું એમની ભક્તિ કરું છું એમ સંતોષ લઈને વંચનામાં છેતરામણમાં રહી જશે. એ પણ એક બહુ મહત્વની વાત કરી ગયા છે વંચના બુદ્ધિવાળી. એટલે મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી, જો આ ઉપાસનાનું બળ ભારે લીધું છે. ખરેખર તો શું છે કે આ પ્રકારના પરિણામમાં દર્શન મોહ અત્યંત અનુભાગ ઘટી જાય એવો થઈ જાય છે. દર્શન મોહની પરિસ્થિતિ કેવી થાય છે, એનો અત્યંત અનુભાગ ઘટી જાય એવી પરિસ્થિતિ આ જગ્યાએ થાય છે. એટલે ત્યાં એનું બળ લીધું છે. શું દ્રવ્યાનો યોગ પરિણમે છે. એટલે એને આમ તો અન્ય મતમાં તો ગુરુને પરમેશ્વરના સ્થાને લીધા છે, પરમેશ્વરથી અધિક પણ લીધા છે અન્ય મતીઓએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ રાજ કી જિસને ગોવિંદ દીનો બતાય. એ ગોવિંદ એક બાજુ ઉભા રહીએ, પેલા મારા ગુરુ પછી ગોવિંદ, ઠીક. ઘણી મહત્તા ગાય છે, પણ એ વાત નીકળી છે, બધી આવી છે, દિવી બધી છે. અને તેથી આ પોતે પણ જ્ઞાન ધરાવે છે અને કેટલી રખડપટ્ટી કરી છે અને કેટલો પરિશ્રમ કર્યો છે એ પોતાને ખબર છે. અને એ બધા પરિશ્રમનું ફળ કાંઈ નહીં આવતા, સત્પુરુષ પ્રત્યેને જુદી ગરજમાન પણ થયો તે જો એનું સહજ માત્રમાં ફળ આવ્યું એ પણ એમને અનુભવ ગોચર થયું છે. એટલે એ વાત અનેક જગ્યાએ એમણે વિશેષ કરીને સ્થાપી છે. 527 વચ્ચેનો પેરેગ્રાફ છે. શ્રી મહાવીર સ્વામી થી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે. બરાબર, તેઓ વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પહેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે, એમના ભાગીદાર જે વડોદરા રહેતા હતા, માણિકચંદભાઈ માકુભાઈ કહેતા હતા, એમના ભાગીદારોના ગ્રુપમાં એક સભ્ય છે અને એ ભાગીદારીમાં જોડાણા પછી એમને એમના પ્રત્યે બહુ માન સારું એવું થયું હતું. હું તો એમને પરખ કરી હતી, સતાવધાન કર્યા ત્યારે કે આ કોઈ છે અસાધારણ વ્યક્તિ, એટલે એમણે કોમર્શિયલ વ્યૂ પોઈન્ટથી એમને એને ભાગીદારી શરૂ કરી હતી કે કોઈ કુશળ માણસ છે, 18 વર્ષની ઉંમરે સતાવધાન કરે છે, કોઈ અસાધારણ વ્યક્તિ છે. જવેરાતનું પણ એની પાસેથી શીખ્યા છે, જવેરાતની પરીક્ષા કેમ કરવી એ માકુભાઈ પાસેથી શીખ્યા છે. પણ આ તો બહુ વિચક્ષણ હતા, એટલે તો થોડી વાત સમજીને શીખી લઈએ, એમને કાંઈ વધારે શીખડાવવું પડે. પછી એ જેમ જેમ પરિચય મારે એમ એમના પ્રત્યે બહુ બહુ માન થયું છે મારે માકુભાઈ. એમણે પ્રશ્ન કાઢ્યો છે કે જેનું શાસન પ્રવર્તે છે એવા અંતિમ તીર્થાધિનાથ ભગવાન મહાવીર સ્વામી એ વધારે ઉપકારી કે અત્યારે કોઈ પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર હોય ને અહિતથી છોડાવનાર હોય એવા સત્પુરુષ કે સદગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્રે એટલો વિચાર રહે છે, આ વિષયમાં એટલો વિચાર થાય છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, 13મા ગુણ સ્થાને પરમાત્મ દશાએ વર્તતા હતા અને પ્રત્યક્ષ સત્પુરુષ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ છે, એટલે 4થા ગુણ સ્થાન વર્તે છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણ સ્થાને કે વર્તતા એવા હતા. મહાવીર સ્વામીની અત્યારે તો છે નહીં, પણ મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે પરમેશ્વર વત, એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? તો કોની ભક્તિ વધારે લાભદાયક થાય, મહાવીર સ્વામીની કે પ્રત્યક્ષ સત્પુરુષની? કોની લાભદાયક થાય? જો મહાવીર સ્વામીની લાભદાયક થતી હોય તો આ પ્રશ્ન ઉઠાવ્યો હોત નહીં, એ વાત કાઢી છે. તેનો ઉત્તર તમને બંને વિચારીને સવિસ્તર લખશો. જી સૌભાગભાઈને પ્રશ્ન પૂછ્યો છે, સુભાષભાઈના પત્રો મળતા નથી, નહીતર જવાબ આપવામાં પણ એવા જ તૈયાર હતા, બહુ તૈયાર હતા, પાત્રતા ઘણી હતી, ઉત્કૃષ્ટ પાત્રતામાં આવેલા, એટલે વગર શાસ્ત્રો વાંચે પણ એવા સરસ ઉત્તર આપતા હતા કે શ્રીમદજીને બહુમાન થઈ જતું હતું. આ તો જ્ઞાની જ કહી શકે અને ક્યાંક જ્ઞાનીનો આશ્રિત કહી શકે, બીજું કોઈ ન કહી શકે આ વાત, એમ એમને લાગતું. ક્યાંથી કાઢે છે આ, વગર ભણે કાઢે છે ક્યાંથી, એમને આશ્ચર્ય થતું એવી યોગ્યતા હતી. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિના સંયમની વાત છે, જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે, તેમ તેમ વિશેષ વિશેષ દ્રવ્યાનુયોગમાં તે ઊંડો ઉતરતો જાય છે. જેમ જેમ ઊંડો ઉતરતો જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણ સ્થાને જાય છે, તેમ તેમ સંયમ વર્ધમાન થાય છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ વિશેષ ઊંડો ઉતરતો જાય છે. બાહ્ય સંયમ અને પરમાર્થ સંયમને એકબીજાના પૂરક થઈ જાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે, એ સંયમ ઓલો સંયમ નથી મિથ્યા દ્રષ્ટિનો. અહીંયા જે સંયમ વધે છે એનું કારણ સમ્યક દર્શનનો પૂટ લાગે છે, એનું જે સમ્યક દર્શનમાં જે નિર્મળપણું છે, નિર્મલત્વ એટલે જે સમ્યક દર્શનમાં જે નિર્મળપણું છે, દ્રષ્ટિની જે નિર્મળતા છે, એ સંયમ વૃદ્ધ એટલે પાયામાં સમ્યક દર્શન છે. એમ કહીને એ કહ્યું કે જે ચારિત્ર છે સમ્યક દ્રષ્ટિને જે સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર ઉપર ઉપરના ગુણ સ્થાનનું સ્વરૂપમાં સ્થિરતારૂપ જે ચારિત્ર છે એનું કારણ એનું સમ્યક દર્શન છે, એની દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિના જોરે આગળ વધે છે. પૂજ્યબેનશ્રીએ વાત લીધી છે કે દ્રષ્ટિના જોરે સાધક મોક્ષ માર્ગમાં આગળ વધે છે. કેમ કે દ્રષ્ટિનો પુટ લાગ્યા જ કરે છે, દ્રષ્ટિનું પરિણમન થયા જ કરે છે. જેમ જેમ પરિણમન થયા કરે છે તેમ તેમ અનંત અનંત ગુણનું નિર્મળપણું પવિત્રપણું પ્રગટપણું વિકાસ પામીને એ કેવળ જ્ઞાનને પૂર્ણ દશા તરફ આગળ વધતું જાય છે. શ્રદ્ધાનો પુટ લાગે છે, એ અનુભવ પ્રકાશમાં લીધો છે. એ શ્રદ્ધાનો પુટ લાગે છે. સમ્યક દર્શન થઈ ગયું એટલે પછી એક કોર અધર રહી ગયું એમ નથી. પ્રતિક્ષણ એ દ્રષ્ટિનું જે પરિણમન છે એ સંયમ વૃદ્ધિનું કારણ છે. એ સ્વરૂપ સ્થિરતાનું, સંયમ વૃદ્ધિ કયો કે સ્વરૂપ સ્થિરતાનું એ કારણ છે. અને એ દ્રષ્ટિને કોણ કારણ છે કે એ દ્રષ્ટિનું કારણ દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગ વગર દ્રષ્ટિ પ્રગટે નહીં. આમ દ્રવ્યાન ફેરવીને વાત દ્રવ્યાનુયોગ ઉપર લઈ આવ્યા પાછા. જોયું ઉત્કૃષ્ટ વાત તો સ્વરૂપ સ્થિરતાની છે, કેવળ જ્ઞાન આદિની છે. એનું કારણ કોણ કે સ્વરૂપ દ્રષ્ટિ છે. એનું કારણ કોણ કે દ્રવ્યાનુયોગ છે. શૈલી બહુ સુંદર કરે છે. એમને જે વાત કરવી હોય અને જે વિષયનું મહત્વ એમના જ્ઞાનમાં ભાસ્યું હોય એને સ્થાપવું હોય તો એને રજૂ કરવા માટે એમની પાસે બહુ વિશિક્ષણતા હતી. એ જાતનું વિચારયોગ વચનયોગ એ બધો બહુ સારો યોગ હતો. કારણ કાર્ય થી વસ્તુ વિચારે અને કારણ વગર જો કાર્યને વિચારે તો એ નિજમત નો ઉન્માદ સિવાય બીજું કઈ નથી. એ નિજમત ઉન્માદ જીને સંભવ સંભવનાથ ની સ્તુતિ કરી છે. કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગ યોગની યોગ્યતા પામવી દુર્લભ છે. સર્વ સામાન્ય બધા જીવોને એવી યોગ્યતા થાય એવું બનતું નથી, અસંભવિત છે, દુર્લભ છે. એટલે કોઈ કોઈ જીવોને જ, દુર્લભનો અર્થ શું છે કે કોઈ કોઈ જીવોને જ. પણ આ ગુરુદેવ પાસે હજારો માણસો આવ્યા દ્રવ્યાનુયોગ સાંભળવા. કોઈ જીવને એની યોગ્યતા પ્રાપ્ત થાય છે એ દુર્લભ છે. આત્મારામ પરિણામી પરમ વિતરાગ દ્રષ્ટિવંત પરમ અસંગ એવા મહાત્માઓ, મહાત્મા પુરુષો તો તેના મુખ્ય પાત્ર છે. એટલે મુનિદશા છે એ તો બરાબર દ્રવ્યાની યોગમાં આવેલા જીવો છે. સમ્યક દર્શન તો જગનની અવસ્થા છે મોક્ષ માર્ગની. પણ જે જીવો મુનિદશામાં આવી ગયા એને તો સરખાઈનો દ્રવ્યાનો યોગ પ્રણમી ગયો. ભાવલિંગ જેને પ્રગટ કર્યું છઠ્ઠા સાતમા ગુણ સ્થાને પહોંચ્યા એ એના મુખ્ય પાત્ર છે. એને દ્રવ્યાનો યોગ સરખાઈનો ગ્રહણ કરી લીધો છે. કે એ જીવો કેવા છે કે આત્મા રામ પરિણામી છે. આત્મામાં મસ્ત પરિણામી છે એટલે આત્મામાં મસ્ત છે, જગતથી છૂટા પડી ગયા છે. ખરેખર એને જગતનું વિસ્મરણ કરી ચૂક્યા છે, ભૂલી ગયા જગતને. જગત છે કે નહીં મારે શું છે, પોતાની મસ્તીમાં પડ્યા છે. પરમ વિતરાગ દ્રષ્ટિવંત છે. એ વિતરાગ દ્રષ્ટિ કહો કે સમ્યક દ્રષ્ટિ કહો, એ પરમ વિતરાગ દ્રષ્ટિવંત છે. પરમ અસંગ છે, કોઈનો સંગ કરતા નથી. એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. એવા મહાપુરુષો તો એના મુખ્ય પાત્ર છે. ગુરુદેવ તો એવા મહાપુરુષોનું સ્મરણ કરે ત્યારે એમ કહેતા કે કોઈ એવા અત્યારે એવા ભાવલિંગીના દર્શન થાય, ભેટો થાય તો એની વાંહે હાલી નીકળીએ, એના પગના તળિયા ચાટીએ. બહુ ભક્તિથી બહુમાન કરતા હતા. નાની પુરુષોને પણ કેટલો ગુણનું બહુમાન છે. એ બધું વ્યક્તિનું નથી પણ ગુણનું બહુમાન છે, આત્માનું બહુમાન છે. તેની કેટલી ગુણ વધારવાની ગરજ છે. ગુણ પ્રાપ્ત થયા પછી ગુણ વૃદ્ધિ થાય ને ગુણ પૂર્ણ થાય એની કેટલી ગરજ છે. ભક્તિ ગરજ ને સૂચવે છે, બીજું કઈ નથી. એને ગુણ જોતા નથી, એને પોતાને જ આત્માના ગુણ જોતા નથી એમ છે. ખરેખર તો એને દોષ દ્રષ્ટિ તીવ્ર થઈ છે અથવા મિથ્યા દ્રષ્ટિ તીવ્ર થઈ છે. કોઈ મહત પુરુષ ના મનન અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લીખ્યું હતું. એ 766 નો આંક છે ને, એ પંચાસ્તિકાયનો અનુવાદ છે. તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. એટલે કોઈના માટે, કોઈ મહત પુરુષના મનન અર્થે, એટલે મને એમ છે કે સ્વભાગભાઈ માટે એમણે લીખ્યું છે. બીજા તો એમના પરિચયમાં કોઈ ઉત્કૃષ્ટ પાત્ર એ છે નથી, પણ એ યોગ નથી બન્યો. શું લીલાર્યો દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તારસીભાઈને આર્ય કરીને સંબોધન કર્યું છે. એ તો બહુ સરળ પરિણામી હતા, સરળ પરિણામી હતા. પરીક્ષા કરેલી ને એને, તારસીભાઈને પરીક્ષા કરેલી. ત્યાં જજ હતા ને, મોરબીના જજ હતા. મોરબીની બજાર એટલે એ વખતની બધી જાહો જલાલી સ્ટ્રીટની હતી. ભર બજારમાં છત્રી માથે રાખીને નીકળ્યા હતા બજાર. હોરા શ્રીમદજી નીકળ્યા ત્યારે પોતે હાથમાં છત્રી લઈને, એમના માથે છત્રી રાખીને નીકળ્યા હતા. આપણે જોયું કે આ ગામના જજ છે, કોઈ નાની ઉંમરના, આ તો છોકરા જેવા લાગે ને એની પાસે તો ના. જોયું કાને ગામની પડી નથી, લોકો શું કહેશે એની પડી નથી, લોકો મારા માટે શું કહેશે એની. મારે મારી ગુણ પ્રાપ્તિ કરવી, એમાં લોકો શું કરે, મારે ગુણ અવગુણ નો સવાલ છે. સરળતા ઘણી બધી. એ આર્ય દ્રવ્યાનું યોગનું ફળ સર્વભાવથી વિરામ પામનારૂપ સંયમ છે. જેને દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ થાય, સ્વદ્રવ્યમાં ઊંડા ઉતરે, એ બધા અન્ય ભાવોથી વિરામ પામી જાય એના પરિણામ. અને એને એના એનું બીજું નામ સંયમ કહેવામાં આવે છે. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. જો એમના કરતા ઉંમરમાં મોટા છે ને, પણ બહુ પ્રેમથી સંબોધન કર્યું છે. કે આ પુરુષના જે આ વચન છે, તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. એટલે કે દ્રવ્યાનુયોગનો વિષય આવે ત્યાં સાવધાન અને જાગ્રત થઈ જજે. ત્યાં અધરથી જઈશ નહીં, તું બેદરકારીથી અસાવધાનીથી વર્તીશ નહીં. દ્રવ્યાનુયોગનો વિષય આવે ત્યાં બહુ સાવધાની અને જાગૃતિથી એને અંગીકાર કરવાની તૈયારી રાખવી, એમાં શિથિલપણું રાખવું નહીં. વધારે શું, આથી વધારે તેનું વિશેષ શું કહીએ કે સમાધિનું રહસ્ય એ જ છે. નિર્વિકલ્પ સમાધિનું રહસ્ય દ્રવ્યાનું યોગ છે. જો કે સ્વદ્રવ્ય છે એ સ્વરૂપે જ નિર્વિકલ્પ છે, અવિકલ્પ સ્વરૂપ છે. નિર્વિકલ્પ તો હજી એને એમ કહેવાય કે વિકલ્પ મટે તેને નિર્વિકલ્પ કહીએ દશામાં. પણ જેને અનાદિ અનંત વિકલ્પ નામ ભેદ નથી, અથવા પર્યાયના વિકલ્પ ઉત્પન્ન થવાનો અવકાશ નથી, અથવા અનંતકાળના વિકલ્પની સ્પર્શના પણ સુદ્ધા નથી ત્યાં, શું એવું જે અવિકલ્પ સ્વરૂપ છે આત્મા, એ પોતે જ દ્રવ્ય છે. અને એ દ્રવ્યના આલંબનમાં નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થાય, તો એ નિર્વિકલ્પ સમાધિ કોઈ રીતે થતી નથી ને વિકલ્પ છૂટતો નથી આ જીવને. એનું રહસ્ય શું, કે એનું રહસ્ય અવિકલ્પ સ્વરૂપ દ્રવ્ય છે, એ જ એનું એનું રહસ્ય છે. એ અને એને હાથમાં આવી ગયું છે. શું કોઈ માણસ એમ કે આ માણસ ખાતો નથી છતાં જીવતો કેમ રહે છે, નવાઈ લાગે કે નહીં? આહાર પાણી લેતો નથી ને જીવતો કેમ રહે છે, આનું રહસ્ય શું છે? તો કે ભાઈ કોઈક જડીબુટ્ટી ઊંઘી લીધી છે એમ કહેવાય ને, એમ આના જેવું છે.
કે જે વિકલ્પ છોડ્યા જાય ને, છોડ્યા છૂટે ને, એ જીવ નિર્વિકલ્પ થઈ ગયો એનું રહસ્ય શું છે? કે એના હાથમાં એક જડી બુટ્ટી આવી ગઈ, એનું જે સ્વદ્રવ અવિકલ્પ સ્વરૂપ છે એનું આલંબન એને હાથમાં લાગ્યું, દ્રષ્ટિ એની પ્રગટિ, એ સમાધિનું રહસ્ય પણ દ્રવ્ય છે. અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અન્યન્ય ઉપાય એ છે. અને જગતના ચારેય ગતિના, ચાર ગતિના પેટામાં જન્મ મરણથી માંડીને જેટલા પ્રકારના અનંત પ્રકારના દુઃખ છે, એ તમામ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો આ એક જ ઉપાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. માટે દ્રવ્યાનુયોગનું પાત્રતામાં આવીને, ગરજવાન થઈને દ્રવ્યાનુયોગનું અધ્યયન અને અભ્યાસ કરવો, અથવા સત્પુરુષ પાસે પણ દ્રવ્યાનુયોગની માગણી કરવી એમ કે છે. બીજી બીજી આડી અવળી વાતની, અપ્રયોજનભૂત વાતની ચર્ચા કરવી નહીં એમ કેવું છે. કેમ કે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. દુઃખ થોડું પણ જોતું નથી, થોડું દુઃખ નથી જોતું તો બધું તો જોતું જ નથી એ કહેવાની જરૂર નથી. તો સર્વ દુઃખથી નાશ પામવા માટેનો ઉપાય જ્યાંથી મળતો હોય ને જે રીતે મળતો હોય એનું મૂલ્યાંકન એને વિચાર દશામાં તો થવું જોઈએ કે નહીં? વિચાર દશાનો આ એક સ્ટેજ છે કે એના મૂલ્યાંકન સુધી જીવ આવે તો દ્રવ્યાનુયોગને એ ઘટાડી શકે છે. વિચાર દશામાં નિર્વિકલ્પ અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાની ભૂમિકામાં પણ ભલે ઇન્દ્રિય જ્ઞાન મન સાથેનું દર્શનમોને જીવ ઘટાડી શકે છે, દર્શનમોને ન ઘટાડી શકે એવું કાંઈ નથી. અને દર્શનમો ઘટે તો દ્રવ્યાનુયોગ પરિણમે તો એને અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થાય. બીજો તો કોઈ ઉપાય નથી, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે. અને એ માર્ગની સુંદરતા છે કે ઉપાય એક છે. જો હજાર ઉપાય હોત તો હજાર ઠેકાણે માણસને હજાર રસ્તા કરવા પડત. આમે કરો, આમે કરો, આમે કરો, આમે કરો, બધું પૂરું કરો પછી વારો આવશે. ત્યારે આ વિતરાગ માર્ગની સુંદરતા એ છે કે આ એક જ ઉપાય છે. આ એક ઉપાય કર, બધો ફેંસલો થઈ ગયો તારો. એ રીતે 866માં દ્રવ્યાનુયોગનો બહુ સુંદર વાત આવી ગઈ છે દાસીભાઈના પત્રમાં.